તારીખ 28/10/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 115 અને 116 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 68.
કલ્યાણ થઈ શકતું નથી, પણ તેનું મનન અને સાચી સમજણ કરવાથી કલ્યાણ થાય. કાફી સમજણની રૂચિ છે, જ્ઞાની પુરુષોએ જે પ્રકારે આત્માને કહ્યો છે તે જ પ્રકારે આ આત્મસિદ્ધિમાં આત્માને કહ્યો છે. અહંકાર જ્ઞાની પુરુષોએ જે પ્રકારે આત્માને કહ્યો છે તે જ પ્રકારે આત્માને કહ્યો છે. બે વાત મુદ્દા નથી, એક તો આત્મા જે પ્રકારે કહ્યો છે એવા જ પ્રકારે આત્મા છે, આત્મ પ્રાપ્તિ નો ઉપાય જે પ્રકારે કયો છે એ જ પ્રકારે ઉપાય કયો છે. આ બે મુદ્દા બરાબર સાફ હોય પછી કોઈ વાત જોવાની નથી. પછી બીજી વાત ની તપાસ કરવાની જરૂર નથી. જેને સાચી સમજણની રૂચિ છે જ્ઞાની પુરુષોએ જે પ્રકારે આત્માને કહ્યો છે તે જ પ્રકારે આ આત્મસિદ્ધિમાં આત્માને કહ્યો છે તેનો વિશ્વાસ કરવો, તેમાં અવિશ્વાસ ન કરવો, ન લાવવો, શંકા ન ઉઠાવવી, એમ કે જો આત્માનું હિત ચાહતા હો તો એમાં વિશ્વાસ કરો, વિશ્વાસ લાવો, ભલે સમજીને વિશ્વાસ લાવો, અને ન સમજાય ત્યાં સુધી જિજ્ઞાસામાં આવો મારી, પણ શંકા કુશંકા કરવા જેવી એટલી વાત છે. એનો વિશ્વાસ કરવો કેટલું કેટલું કહી ગયા છે, અને સત્સમાગમ વડે તેનો નિત્ય અભ્યાસ કરવો, સત્સંગમાં બેસીને સત્સંગમાં રહીને એનો નિત્ય અભ્યાસ કરવો. આ વિશે એકાગ્ર ખાતે નિરૂપિત કર્યો છે, પ્રતિપાદન કર્યો છે, પણ એને કાયમ ન સદા એનો સ્વાધ્યાય કરવા યોગ્ય છે. આત્મામાં શુદ્ધ જ્ઞાન સિવાય પરમાણુ માત્ર નો સંબંધ નથી. આત્મા અસંગ તત્વ છે ને, આગળ આત્મામાં શુદ્ધ જ્ઞાન સિવાય પરમાણુ માત્ર નો સંબંધ નથી. શુદ્ધ બુદ્ધિ ચૈતન્ય ધન સ્વયં જ્યોતિ સુખ નામ આગળ નિત્ય મોક્ષ સ્વરૂપ છો, તેથી જેવો છો તેવો થા, એમ આપ 115મી ગાથામાં કહ્યું છે. તે દેહાભ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તે ન એ જ કરવું, ન આખો કરતા કર્મ અધિકાર મૂકી દીધો. એક પદમાં કરતા કર્મ અધિકાર નિચોડ મૂકી દીધો છે. નિત્ય મોક્ષ સ્વરૂપ છો એટલે અબધ સ્પષ્ટ છો, જેવો છો તેવો અવસ્થામાં થા, દશામાં પણ એવો થા, એમાં 115મી ગાથામાં કહ્યું છે. જે પોતાના સ્વરૂપને સમજ્યો તે ઉપકારીનો પરમ ઉપકાર છે, એમ કહી જે પોતાના સ્વરૂપને સમજ્યો પોતા પોતા પણ તે ઉપકારીનો પરમ ઉપકાર થયો છે, એમ કહી ઉપકારીનો બહુમાન કરે છે. પ્રશ્ન લીધો છે જેને કરીને વાત પૂછે છે ને, તો સમજો હવે પોતાના પુરુષાર્થની યોગ્યતાથી છતાં જેણે સ્વરૂપ દર્શાવ્યું તે ઉપકારીનો ઉપકાર કરીને ગાયને બહુમાન અને વિનય કરે છે. જે પોતાનું સ્વરૂપને પોતાના સ્વરૂપને સમજ્યો તેને દેવ ગુરુ ધર્મને સ્વીકાર્યા છે, એને દેવ સાચા દેવ ગુરુ ધર્મનો એને સ્વીકાર કરી લીધો. દેવ સતનું બહુમાન છે, તો સતની અંદર દેવ ગુરુ શાસ્ત્ર જે સાચા છે એનું બહુમાન અંતર્ગર્ભિત છે. દેવ ગુરુ અને ધર્મ એ ત્રણે સત્ય સ્વરૂપ વિતરાગ છે અને નિર્દોષ છે. દેવગુરુ ધર્મ ત્રણેય સત્સ્વરૂપ વિતરાગ છે, સત્સ્વરૂપ છે એટલે એમાં કઈ બીજે વિપર્યાસ પડે નથી, નિર્દોષ છે, પવિત્ર છે, એનો આદર એટલે સંસારનો આદર નહીં, દેવગુરુ શાસ્ત્રનો આદર એટલે સંસારનો આદર નહીં, અને પરપદાર્થનો પરિચય નહીં, સંસારનો આદર નહીં અને પરપદાર્થનો પરિચય નહીં, એક ગુણ પ્રગટતા બધા ગુણ સાથે પ્રગટે છે, એક ગુણ સાથે થાય બધા ગુણ પ્રગટ થાય છે, અને તે પૂર્ણ પૂર્ણ જ્ઞાન પરિપૂર્ણ થાય છે, પૂર્ણ વધીને પૂર્ણ સદા પૂર્ણ જ્ઞાન આદિ પ્રગટ થાય છે, પૂર્ણ પવિત્ર વિતરાગ સ્વરૂપ સર્વજ્ઞ ભગવાન પરમાત્મા કહેવાય છે, અને જ્યાં પરિપૂર્ણ તીવ્ર જ્ઞાન પ્રગટ થયું તે પૂર્ણ કેવળ જ્ઞાન પરિપૂર્ણ થાય ત્યારે તે પવિત્ર વિતરાગ સ્વરૂપ જ્યાં પૂર્ણ જ્ઞાન પ્રગટે ત્યાં પૂર્ણ વિતરાગતા પ્રગટે, પૂર્ણ વિતરાગતા પ્રગટે ત્યાં પૂર્ણ જ્ઞાન પ્રગટે, એમને સર્વજ્ઞ ભગવાન પરમાત્મા કહેવામાં આવે છે. જેમ છે તેમ આત્મા અને જડ સ્વભાવ વિભાવ પ્રકાર પ્રકાર કરતા અકર્તા સંયોગ સંયોગ ભોગતા અભોગતા વગેરે અનેક ધર્મનો રહસ્ય આ શાસ્ત્રમાં આવી જાય. કેટલી વાતો આવેલી છે, જેમ છે તેમ આત્મા, આત્માનું સ્વરૂપ જેમ છે તેમ પ્રતિપાદિત કર્યું છે, જળ પદાર્થ ભિન્ન છે એ પણ પ્રતિપાદન કર્યું છે, સ્વભાવ વિભાવની પણ સ્પષ્ટ વાત કરી છે, કસાય અકસાય કસાય અને કસાયનો અભાવ, કરતા બુદ્ધિ અને અકર્તા પણ મુખ્યાત્વ અને જ્ઞાન અને જ્ઞાન અને સમય સક્રિય અને અક્રિય સક્રિય અક્રિય ભોગતા ભોગતા વગેરે અનેક ધર્મનો રહસ્ય આ શાસ્ત્રમાં આવી જાય છે. આ શાસ્ત્રમાં પ્રયોજનભૂત મુદ્દા બધા આવી જાય છે. માટે તે ખૂબ વિચારવું વિરોધ રહીત નિર્ણય કરો, કાઢ્યું છે પોતાના અનંત સુખ સ્વરૂપને પામવાની સાચી જિજ્ઞાસા કે આત્મ સ્વરૂપને પામવાની સાચી ભાવના અંતર ભાવના તેનો વિચાર કર્યા વિના એ ભાવના પાત્રતા છે. પાત્રતા પણ આગળ જતું તો શ્રીમદે નિસંદેહ તત્વને જાહેર કર્યું છે. શંકા કરવા જેવી વાત નથી, સંદેહ ન થાય એવા તત્વને જાહેર કર્યું છે કે પરની મમતા છોડ અને તત્વનો અભ્યાસ અને કેવળ નિસ્વભાવને જાણ, પોતાના મૂળ સ્વરૂપનો જ્ઞાન કર. સંસાર દેહાદીમાં કર્તૃત્વ અને મમત્વ રૂપ દેહાભ્યાસ છોડે તો જ અસંયોગી સ્વાધીન પૂર્ણ કૃતકૃત્ય અક્રિય શુદ્ધ ચિદાનંદ આત્મધર્મને પામે. સંસારમાં દેહાદીમાં કર્તૃત્વ મમત્વ રૂપ દેહાભ્યાસ બહુ ચાલુ રાખશે.
પરિપૂર્ણ સમજાય
જીવ પોતે જ મોક્ષ સ્વરૂપ છે એમ એ કહે છે. ખબર સ્પષ્ટ જે કહ્યું ને એ જ વાત કરે છે. એ જ ધર્મ થી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાર સ્વરૂપ. હું આ મૂળ સ્વરૂપ થાય આત્માના મૂળ અસલ સ્વરૂપ થાય અનંત જ્ઞાન દર્શન અને અવ્યાભાદ સ્વરૂપ છો. એ જ ધર્મ થી મોક્ષ છે. દેહાદ્યાસ છૂટે કરતા કર્મનું મટે એ જ ધર્મ છે. એ જ ધર્મ થી મોક્ષ છે. કોઈ બાધા ન પહોંચાડી શકે એવો અવ્યાબાદ સ્વરૂપ છો. આત્મ સ્વરૂપ આવા ભાન વડે જે જીવ પોતાને મોક્ષ સ્વરૂપ સમજે છે તેને મોક્ષ થાય છે. જે મોક્ષ સ્વરૂપ પોતાના મૂળ સ્વરૂપને સ્વીકારે છે સમજે છે તેને મોક્ષ થાય છે. મોક્ષ તો અવસ્થા છે અને દ્રવ્ય છે. મોક્ષ છે એ નવી ઉત્પન્ન થનારી અવસ્થા છે. આત્મા અનાદિ અનંત જે છે તે છે એને મોક્ષ સ્વરૂપ કહેવામાં આવે છે. કેમ કે બંધાયેલો મોક્ષ તો અવસ્થા છે. તેમાં સાધક અને સાધ્ય એટલે કે કારણ અને કાર્ય સ્વસત્તામાં સ્વાધીનપણે છે. સાધન થાય તો ધર્મ નું કારણ થાય ને ધર્મ રૂપી કાર્ય થાય એ કોઈ વાત લાગુ પડતી. આત્માના મોક્ષ શક્તિ રૂપે અનાદિ અનંત છે. શક્તિ રૂપે મોક્ષ એટલે જેવું સ્વરૂપ છે તેવું બંધ વિનાનું અનાદિ અનંત છે. દ્રવ્ય દ્રષ્ટિએ સંસાર અવસ્થા આત્માના કદી નથી. દ્રવ્ય દ્રષ્ટિએ જુઓ તો સંસાર અવસ્થા આત્માના કદી નથી. દ્રવ્ય દ્રષ્ટિ સમજી શકે જેમ વર્તમાન અવસ્થામાં અગ્નિના નિમિત્ત થી પાણીમાં ઉષ્ણપણ દેખાય છે છતાં શીતળ સ્વભાવ નો નાશ થયો નથી અથવા શીતળ સ્વભાવમાં સ્વભાવ કદી ઉણો થઈ ગયો નથી પલટી ગયો નથી તેમ આત્મા એ જ્ઞાન ભાવે કર્મના નિમિત્તે ઉપાધિ સ્વીકારી તે ભૂલની યોગ્યતાને લીધે એવી ભૂલની અવસ્થામાં યોગ્યતાને લીધે વર્તમાન અશુદ્ધ અવસ્થા છે. એ યોગ્યતાને કારણે અશુદ્ધ અવસ્થા છે. મૂળ દ્રવ્યમાં સંસાર નથી. મૂળ દ્રવ્યની અંદર કોઈ સંસાર થાય એનું કારણ પણ મૂળમાં નથી. મૂળમાં હોય તો જાય પુરુષાર્થ પૂર્વક ભૂલને મટાડીને જે શક્તિ છે એની વ્યક્તિ કરી શકાય છે, શક્તિની ખીલવટ કરી શકાય છે, એ રીતે પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. જે છે તે મૂળમાં છે, સત્વ પડ્યું છે, બીજમાંથી વૃક્ષ થાય છે, કાંકરામાંથી વૃક્ષ ઉગે, એમાં સત્વ પડ્યું છે. પરમાર્થે શક્તિ પણ જે સ્વરૂપે હતો તે વ્યક્તિ પ્રગટ થાય છે. એટલે કે તારાથી તારા જ સ્વભાવથી મોક્ષ છે અને એ જ ધર્મ છે. તું જો મોક્ષ સ્વરૂપ અને એ જ ધર્મથી મોક્ષ છે. તું તને મોક્ષ સ્વરૂપે સ્વીકાર, જે તારો ધર્મ છે, એનાથી જ તારી વ્યવસ્થામાં મોક્ષ દશા પ્રગટ થઈ જશે. જળમાં ચેતન થાય, જળમાં ચૈતન્ય સ્વભાવ નથી. કોઈ પણ પ્રયોગ કરે, કોઈ પણ પ્રક્રિયા કે પ્રોસેસ કરે, પરમાત્મા સચેતન પણ આવે, કોઈ અંશે પણ ન આવે. પરમાણુ ગતિ કરે છે માટે ચેતન પણ છે કે નહીં? પરમાણુ માંથી અવાજ નીકળે છે માટે ચેતન પણ છે, ટેપ રેકોર્ડર બોલે છે માટે કે નહીં? પરમાણુ નો કોમ્પ્યુટર ચાલે છે, બધા સવાલ ના જવાબ દે છે માટે, સમજીને દે છે માટે એમાં કઈ ચેતન પણ છે કે નહીં? કોઈ પણ પ્રોસેસ કરવાના ચેતન પણ જો આત્માનો મોક્ષ સ્વભાવ કોઈ પણ ક્ષણે હૈયાત ન હોય તો તે પ્રગટ ન થાય. માટે મોક્ષ સ્વભાવ દ્રઢ દ્રષ્ટિએ સ્વીકાર છે. મોક્ષ સ્વભાવ દ્રષ્ટિએ નિકાળ છે, હોય તે પ્રગટે, ન હોય તે પ્રગટ ન થાય. હરે કૃષ્ણ વાળાએ ભગવા કપડા કરે, બધું સાધને ભગવા રાખે છે, પોતું બગલ થયો હતો ભગવાન, ડાયરી જોઈ કમ્પ્યુટર થઈ ગયું, સરનામું લખી લીધું કમ્પ્યુટરમાં, ડાયરી જોઈ કમ્પ્યુટર હતું, સ્વભાવ દ્રષ્ટિએ નિકાળ છે, હોય તે પ્રગટે, ન હોય તે પ્રત્યે. પર્યાય દ્રષ્ટિ એટલે કે ઉચ્ચારૂપ બે દ્રષ્ટિ લ્યો તો સંસાર અવસ્થા અનાદેશા છે. પર્યાય દ્રષ્ટિ એટલે ઉચ્ચારૂપ ભેદ દ્રષ્ટિ લ્યો, જીવ દ્રવના ઉચ્ચાર કરો, એના ઉપર આરોપ કરો, ભેદ દ્રષ્ટિ એટલે અવસ્થા, એક સમયની અવસ્થાનો ભેદ પાડીને એને સમજો તો સંસાર અવસ્થા છે અને તે અનાદિ શાંત છે, અનાદિથી છે અને શાંત છે, એનો અંત આવી જાય છે, એવી એક ભેદ દ્રષ્ટિએ એને વિચારી શકાય છે. બસ સંસારનો આટલી જગ્યા છે, આથી વધારે નથી. વસ્તુ એટલી બધી મોટી મહાન છે, એની પાસે ઉચ્ચાર દ્રષ્ટિએ ભેદ દ્રષ્ટિએ અનાદિ શાંત સંસાર અવસ્થા છે એટલું જાણવા. આથી વધારે સંસારનું કોઈ સ્થાન નથી, કોઈ મહત્વ પણ નથી. પર્યાય દ્રષ્ટિ એટલે ઉપચારરૂપ બે દ્રષ્ટિ લ્યો તો પર્યાય દ્રષ્ટિ દેખો તો
સંસાર અવસ્થા અનાદી શાંત છે.
પર્યાય દ્રષ્ટિ એટલે ઉપચારરૂપ બે દ્રષ્ટિ, સંસાર તો જ્ઞાની એમ જોવે છે, સંસારને જ્ઞાની કઈ રીતે જોવે છે, તે ઉચ્ચરિત અવસ્થા છે, મૂળ વસ્તુ નહીં હોવાની રીતે તે ઉચ્ચરિત અવસ્થા છે. અને એક સમયની અવસ્થાનો ભેદ પાડો તો બાકી દ્રવ્ય દેખાય છે, પર્યાય દેખાતી અને મોક્ષ પર્યાય નહીં છે. સંસાર અવસ્થા અનાદી શાંત છે અને મોક્ષ પર્યાય નવી છે. આત્મા મોક્ષ સ્વરૂપ છે એવી શ્રદ્ધા અને જ્ઞાનના અભ્યાસથી પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. આત્મા સ્વયં મોક્ષ સ્વરૂપ છે અથવા બંધ મોક્ષ રહિત છે. અને વર્તમાન અવસ્થામાં બંધરૂપ માન્યતાની યોગ્યતા છે. વર્તમાન અવસ્થામાં બંધરૂપ માન્યતાની યોગ્યતા છે. શરીર મુક્ત એવું જ્ઞાન થયું કે મુક્ત સ્વરૂપ નું જ્ઞાન થયું ત્યાં દ્રષ્ટિ દ્રવ્યમાં ગઈ કે હું આ છું, બસ એ જ મુક્તિ છે. વર્તમાન મેં હી કૃત કૃતિ હું એસી દ્રષ્ટિ અપની વસ્તુ મે હુઈ તો કરો કરો એસે કરતો તો બુદ્ધિ છૂટ ગઈ, બસ એ મુક્તિ હૈ. સ્થાને જ્યાં દ્રષ્ટિ થઈ કરતો તો બુદ્ધિ છૂટી, બંધા પણ કર્તૃત્વ બુદ્ધિમાં આખો પકડાતો હતો. એક સમયમાં કર્તૃત્વ પરિણામમાં આખે આખો પકડાતો હતો. એમ ઇન્જેક્શન થી એક સો એટલે ત્યાં આખો પકડાઈ જાય. હવે તો આવડું મોટું છે, કર્તૃત્વ મોટું છે, એક સો એટલે ત્યાં આખો પકડાય છે. એટલે કર્તૃત્વ એક અંશમાં થાય છે ત્યાં આખો પકડાય છે. કર્તૃત્વ છૂટ્યું બસ એ મુક્તપણાની મસ્તી છે એ ત્યાંથી પ્રગટ અનુભવ ગોચર થઈ ગઈ. ચાલો મુસાફરી કરતા હોય, રાત્રે ક્યાંય ભૂલા પીડ્યા હોય, મુસાફરી કરતા હોય, રસ્તો ભૂલી ગયા હોય, ભળતું હતું એમાં પતિ જોયું એ આવી ગયું હતું. આટલું બધું લાગતું હજી પહોંચવામાં એટલો વાર લાગશે એ બધું પહોંચવામાં ભલે થોડી વાર લાગશે, પણ જ્યાં દ્રવ્ય જોઈ લીધું મારું મૂળ સ્વરૂપ જ બંધ રહે છે. મોક્ષ આવી ગયો, મોક્ષ પાઠણ ઉલ્લખ છે. સ્વરૂપ છે એવી શ્રદ્ધા અને જ્ઞાન ના અભ્યાસ થી પ્રાપ્તિ થાય છે. સદ એટલે કે આત્માનું મૂળ સ્વરૂપ યો તો સદાય મોક્ષ સ્વભાવ છે, બંધ રહિત છે અને વર્તમાન અવસ્થામાં બંધરૂપ માન્યતાની ખાલી યોગ્યતા છે. એ વર્તમાન અવસ્થામાં મુક્ત સ્વભાવ છે અને બંધ યોગ્યતા, બંધ છે યોગ્યતા છે, મુક્ત છે સ્વભાવ છે અને બંધ છે કે યોગ્યતા છે. એ કોઈ સ્વભાવ નથી કે તમે કાળે રહે. આત્મા સત છે, સ્વાધીન છે, પરમાર્થ અસંગ છે, મૂળ સ્વરૂપે અસંગ છે. જે સત છે તે સ્વયં સિદ્ધ છે અને સત છે તે સ્વયં સિદ્ધ છે. કોઈથી એની સિદ્ધિ નથી, કોઈથી એની પ્રસિદ્ધિ નથી, કોઈથી એનું અસ્તિત્વ નથી. વસ્તુ છે તે કોઈના આધારે નથી, સ્વયં સિદ્ધ છે એટલે કોઈના આધારની એને જરૂર નથી. જગતમાં પોતાની હૈયાતિ ટકાવવા માટે, હૈયાત રહેવા માટે કોઈની જરૂર એને નથી. મારે હૈયાત રહેવા માટે મારે કોઈની જરૂર નથી એમ કહે છે. મારો અનંત અસ્તિત્વ સ્વભાવ, મારી અનંત અસ્તિત્વ શક્તિથી હું સદાય હૈયાત રહેનારો છું. મને હૈયાત રહેવા માટે કોઈની જરૂર નથી, શરીરની નહીં, શરીરના નિમિત્તભૂત રોટલા પાણીની પણ નહીં. પણ કેવી રીતે ત્રિકાળ સત છે, સતને કોઈના આધારની જરૂર નથી. સત માટે બધા અસત છે, પોતાના સત માટે બધા છે તે પૂર્ણ છે. વળી એ છે તે પૂર્ણ છે, ખામી વિનાની ચીજ છે, ક્ષતિ નથી, ખામી નથી. વસ્તુ સ્વભાવ કદી પણ પોતાથી ઊણો નીણો અને ઉપાધિ રૂપ હોય, સ્વરૂપ પોતાના સ્વરૂપથી ઊણું હોય કે નીણું હોય કે ઉપાધિ રૂપ રોગિષ્ટ હોય એવું કદી બને. ચૈતન્ય ભગવાન આત્મા શક્તિ સ્વભાવે પૂર્ણ અગણિત શુદ્ધ છે. તેથી ચૈતન્ય ભગવાન આત્મા શક્તિ સ્વભાવે પૂર્ણ અબંધને શુદ્ધ છે, શક્તિ સ્વરૂપે પરિપૂર્ણ છે, એમાં બંધ ક્યારેય નથી, કાળ શુદ્ધ છે. છે તે પોતાથી છે અને પરપણે નથી, આ અનિકાંત છે. સ્વથી છે અને પરથી ઉપાધિ સ્વભાવે આત્મા નથી, ઉપાધિ સ્વભાવે સ્વભાવે થી ઉપાધિ સ્વરૂપ આત્મા નથી. ભલે ગમે તે ઉપાધિ લઈને ફરતો હોય પણ સ્વભાવે એવો નથી. તું છો મોક્ષ સ્વરૂપ, તું છો મોક્ષ સ્વરૂપ, એ વિધિનો ટચ થતા અનંત સુખ સ્વરૂપ હું છું એવી સાધન શક્તિનો અપૂર્વ હકાર આવે. શું કીધું? ઉપાધિ સ્વભાવે આત્મા નથી એમ એને અસ્તિત્વ કહી દીધું કે તું છો મોક્ષ સ્વરૂપ. મૂળ શબ્દને અંતરણ છે માનતા કે તું છો મોક્ષ સ્વરૂપ, એ વિધિનો ટચ થતા અધ્યાત્મની દ્રવ દ્રષ્ટિને વધારે ગુરુ છે. આપણે સીધો ત્રિકાળી ઉપર શ્રદ્ધાના જોડને લઈ જઈએ, ત્રિકાળી ઉપર શ્રદ્ધાના જોડને લઈ જઈએ એ પર્યાયનો વિષય નથી. જ્ઞાન નો વિષય ત્રિકાળી અને વિધિ બે છે, વિધિ શ્રદ્ધા નો વિષય નથી. પણ શ્રદ્ધા જ્ઞાન મારા ફક્ત ક્યાં પરિણમે છે? એક સાથે જ પરિણમે છે. સર્વથા કેવી રીતે જુદો રાખ્યો? હું ત્રિકાળી છું એમ કઈ આવતું નથી. હું ત્રિકાળી છું એવો ભાવ કોઈ પણ રીતે ત્રિકાળી માં તો ઉત્પન્ન થતો નથી, કેમ કે ત્યાં નવો ભાવ ઉત્પન્ન જ થતો નથી. જે ભાવ છે એ ભાવ સદાય તૂટસ્થાન પ્રિય છે. ત્રિકાળી ભાવ જેવો છે એવો જ્ઞાનમાં લે છે, દ્રષ્ટિમાં લે છે, બસ ત્યાં વિધિ ઉત્પન્ન થઈ ગયો. જેવો છે એનું અસ્તિત્વ અનંત સુખ સ્વરૂપ છું એવી સ્વાધીન શક્તિ નો અપૂર્વ હકાર આવે છે, નથી આવે છે, હકાર આવે છે. તો આવો છું પૂર્વે નહીં થયેલો એવો હકાર અંદર સ્વીકારતો અવસ્થામાં થાય છે. સ્વીકાર થાય છે, હું મોક્ષ સ્વરૂપ છું અત્યાર સુધી એવો સ્વીકાર નતો. સંસારીપણે પોતાનો સ્વીકાર મૂળ સ્વરૂપ છે એમ જોયું, એની હૈયાત એને પકડી એની સાથે બીજી જોડાઈ જાય છે. વસ્તુને જોવાની એક વિધિ છે, સ્વસન્મુખ થયા વિના, પરિણામ સ્વસન્મુખ થયા વિના વસ્તુ છે એની પ્રસિદ્ધિ નથી થતી. અપ્રસિદ્ધ રહી જાય છે વસ્તુ વિધિ વિના, અપ્રસિદ્ધ રહી જાય છે.
શ્રદ્ધા અને જ્ઞાન નું પરિણામ થઈ ગયું સમ્યક દર્શન.
સામર્થ્ય રૂપે છું એનો સામર્થ્ય નો શક્તિ નો અપૂર્વ હકાર આવે છે. દ્રષ્ટા શક્તિ નો દ્રષ્ટા, નાયક શક્તિ નો નાતા, સ્વયં પોતે જ છે. દ્રષ્ટા શક્તિ નો દ્રષ્ટા અને જ્ઞાયક શક્તિ નો દ્રષ્ટા સ્વયં પોતે જ છે. શું છે સમય સારો જે પ્રથમ પદ્ધતિ છે આચાર્યદેવની, વ્રચંદ્ર આચાર્યદેવની અને ગુરુદેવ સ્વામી, એ સમય સારમાં તત્વ નિરૂપણ શૈલી છે. એમાં સુરતાની શક્તિ સામર્થ્ય રૂપે હોવા છતાં માત્ર સામર્થ્ય નું વર્ણન નહીં કરતા એનું પરિણામમાં નું સામર્થ્ય કેવું છે એ વર્ણન કરે છે. સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ, સ્વસંવેદન પ્રકાશ શક્તિ એટલી નવી સ્વસંવેદન પણ એ પરિણામમાં જેનો સ્વભાવ છે તે
પ્રકાશ શક્તિ છે.
એનું સ્વરૂપ શક્તિ પણ અવ્યક્ત છે અને પરિણામ પણ વ્યક્ત થાય છે. શક્તિનું સ્વરૂપ ગુણ પરિણામમાં પ્રગટે છે. ગુણ ક્યાં પ્રગટે છે? પરિણામમાં ગુણ પ્રગટ થાય છે. તો પ્રગટ થયેલા ગુણ થી એનું ગુણ સ્વરૂપ જે અપ્રગટ છે, ત્રિકાળ છે, એનું જ્ઞાન કરાવવામાં આવે છે. સારી રીતે જો જ્ઞાન કરવું આચાર્યદેવની જે કહેવાની ખૂબી છે એ ગુરુદેવના હૃદયમાં ઉતરી ગઈ છે, એટલે એ પદ્ધતિથી એમના પ્રવચન આખા પ્રવચનો ની અંદર કોઈ મહત્વપૂર્ણ વિષય હોય તો આ છે કે કઈ ખૂબી છે પ્રવચન કરે છે. દરેક પ્રવચનમાં એવો વિષય આવ્યો છે. સુલતાની શક્તિમાં તો દેખાઈ જાય એ રીતે એ વિષય આવ્યો છે. દ્રષ્ટા શક્તિ નો દ્રષ્ટા શક્તિ છે એનો દ્રષ્ટા થયો અને દ્રષ્ટા થયો એમાં એમ જાણ્યું કે જેવી રીતે હું દ્રષ્ટા થયો તેવું જ પરિણામમાંની આ દ્રષ્ટા શક્તિ છે. દ્રષ્ટા શક્તિથી પોતે પરિણમ્યો એ પોતાના સ્વાનુભવથી એમ કહે છે કે જેવું દ્રષ્ટા પણ મને પ્રગટ થયું એવો દ્રષ્ટા પણ મારામાં છે. નાયક શક્તિનો જ્ઞાતા સ્વયં પોતે છે. ભાષામાં દ્વૈતપણાનો દોષ આવે, આમ કહેવા જતાં ભેદ પાડવો પડે છે. ભાષામાં દ્વૈતપણાનો દોષ આવે, જુઓ ભેદ પડે છે એ પોસાતું નથી એટલે દોષ કહે છે કે ભાષામાં દ્વૈતપણાનો દોષ આવે પણ સામાન્ય દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા નિત્ય અનંત દર્શન જ્ઞાન સહજ સ્વભાવના સામર્થ્યપણે દેહ જ છે. એક સમય પણ કટકો પડતો નથી. ત્રિકાળ સળંગ નાયક સ્વભાવમાં એટલે સ્વતત્વમાં બંધન અને ઉપાધિ નો કોઈ ભેદ નથી, પ્રવેશ પણ ના નથી. અવસ્થામાં ભૂલ પણ એ માન્યું હતું, ક્યાંક માન્યું લીધું. અવસ્થામાં ભૂલ પણ એ માન્યું હતું કે ભૂલ કાંઈ સ્વભાવની જાત ની માન્યું હતું કે મારો ભૂલ થયો, માન્યું હતું કે મારો સંસાર થયો હતો. મારા સ્વરૂપ વર્તમાન અનુભવ પરથી આનંદ ભૂત આનંદ ભવિષ્ય માં ત્રિકાળી નું જ્ઞાન થઈ જાય છે. અનુભવ વર્તમાન માં છે, જ્ઞાન ત્રિકાળી નો થઈ જાય છે. અને ત્રણ કાળ ના ભેદ પાડ્યા વિના ત્રિકાળીનો વિકલ્પ પણ આવતો નથી. અવસ્થામાં ભૂલ પણ એ માન્યું હતું, એ ભૂલ કઈ સ્વભાવની જાતની નથી. પોતે પોતાને ભૂલીને પોતાના પર નિમિત્તનો આરોપ કર્યો હતો, પોતાના મૂળ સ્વરૂપને ભૂલીને પર નિમિત્તનો બીજાનો આરોપ કર્યો હતો કે હું શરીર વાળો અને હું આટલા આટલા સંબંધ વાળો, એવો આરોપ કર્યો હતો. વસ્તુ આવી નથી એમ કહે છે. આરોપ એટલા માટે કર્યો કે કોઈ વસ્તુ આત્મામાં આવી નથી, એને વિભાવ પણ આત્મામાં પ્રવેશ નથી, માટે આરોપિત કથન છે. એને એ બધું કહેવું છે આરોપિત કથન. તે ભૂલને સાચા અભિપ્રાયને જ્ઞાન વડે ભૂલને ટાળી અને અભૂલપણે જેવો સહજ શુદ્ધ સ્વભાવ, સહજ શુદ્ધ સ્વભાવ છે તેવો સ્વીકારવો, એવી ભૂલ ટાળી અને અભૂલપણે પોતાના મૂળ સ્વરૂપ જેવું છે તેવું સ્વીકારમાં સત્તામાં લેવું, શ્રદ્ધા સ્વીકારે છે. તેવો સ્વીકાર થતાં સ્વભાવમાં ફરી ભૂલ ન થવા દેવાનું બળ સ્વીકાર થાય ત્યાં બધા પછી આનુષંગિક પરિણામો વર્તે છે અથવા પ્રગટ થઈ જાય છે અને મોક્ષ સ્વરૂપને વ્યક્ત થતું દેખે છે અને પોતાનું જે સ્વરૂપ છે એ પ્રગટ થતું જોવામાં આવે છે. તું છો મોક્ષ સ્વરૂપ, તે પદમાં તું છો એ શબ્દ ઉપર વજન છે. તું છો આવો, વજન ક્યાં છે? હું આવો જ છું એના ઉપર વજન છે. જેટલી ભીસ આવે એવું સ્વરૂપ છે એના ઉપર પરિણામ છે. જેટલી ભેસ આવે કે આવો જ છું, હોવાપણાની ભેસ આવે, એટલી દશા શુદ્ધ થતી જાય છે આપોઆપ. પોતાનું આનંદ સુખ સ્વાધીનપણે છે, તે સુખ શક્તિ સ્વરૂપ, તે સુખ શક્તિ સ્વરૂપ છે. પોતાનું જે આનંદ સુખ છે સ્વાધીનપણે, તે વસ્તુમાં તો શક્તિ સ્વરૂપ છે. જીવ સુખ નો નિધિ છે, શું કે છે? અનંત સુખ નો નિધિ ભરેલો છે, અખૂટ નિધિ છે, અક્ષય નિધિ છે. નિધિ છે પણ અક્ષય નિધિ છે, ખલાસ નહીં થાય, ઓછો નહીં થાય. સ્વભાવમાં દુઃખ કે ઉપાધિ નો અંશ માત્ર પણ જ્યાં અનંત સુખ નો નિધિ ભર્યો હોય ત્યાં દુઃખ ને ઉપાધિ નો પ્રવેશ કેવી રીતે થાય? અવકાશ પણ ત્યાં નથી, બહુ દૂર રહે છે. એ સમજનો સ્વીકાર કરીએ, અનંત આનંદને પ્રગટ કરવાનું બળ સાથે જ આવે છે. જ્યાં સમજણથી સ્વીકાર થયો પણ શ્રદ્ધા નહીં, સમજણ વગરની જ્ઞાન વગરની શ્રદ્ધા નહીં, સમજથી જ્યાં સ્વીકાર થયો ત્યાં અનંત આનંદ પ્રગટવાનું બળ ઉત્પન્ન થશે. થોડો આનંદ પ્રગટ થઈ જશે અને અનંત પ્રગટવાનું બળ થશે. કે જેને પોતાના સ્વરૂપનો આનંદ આવે એને એ આનંદની મહત્તા એટલી બધી છે, કેમ કે જગત તો દુઃખનું નિમિત્ત છે. જીવોને જગતના પદાર્થો તો આપૂર્તાને દુઃખનું નિમિત્ત છે. જેને આવો અપૂર્વ આનંદ આવે એને માણીમાં આનંદની મસ્તીને લીધે એ વાત આવ્યા વિના એને મસ્તી ચડે છે. મસ્તીમાં એ વાત આવ્યા વિના એ અનંત આનંદને પ્રગટ કરવાનું બળ સાથે ઉત્પન્ન થઈ જાય છે. વસ્તુ સ્વરૂપ સુખ સ્વરૂપ જ છે, અનંત સુખથી ભરેલું છે, છતાં ભૂલપણે તેમાં નિમિત્તનો સ્વીકાર કરવાથી જીવે દુઃખની કલ્પના કરી છે. વિકારી અવસ્થાપણે પ્રકૃતિના નિમિત્તમાં જીવ ઊંધો પડ્યો છે. વિકારી અવસ્થાપણે પ્રકૃતિના નિમિત્તમાં જીવ
ઊંધો પડ્યો છે.
થઈ પોતાની સ્વાધીનતાનો સ્વીકાર કરે તો શુદ્ધ થઈ શકે છે. વિકારી અવસ્થા પણ પ્રકૃતિના નિમિત્તમાં જે ઊંધો પડ્યો છે માન્યતાથી સગળો થઈને ત્યાં સ્વાધીનતાનો માન્યતામાં સ્વીકાર કરે ત્યાં શુદ્ધ થઈ શકે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય સાધક સ્વભાવ અને મોક્ષરૂપ સાધ જેમ છે તેમ અહીં બતાવ્યા છે. જો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય સાધક સ્વભાવ પણ બતાવ્યો છે, સાધક પૂર્ણ અવસ્થામાં છે ને સાધક સ્વભાવ છે એ અંદર પ્રકાર છે એ પણ બતાવ્યો છે, મોક્ષ સાધ્ય છે એ પણ અહીંયા સ્વભાવથી બે સ્વભાવ દ્રષ્ટિએ બતાવ્યું છે. બતાવ્યા છે કાંઈ ગોતવું પ્રગટ કરીને દેખાડ્યું છે, કાંઈ ગોતવા વગર ખુલ્લું કરીને દેખાડ્યું છે. કોઈ કથન માત્ર ધારી રાખે એને ગુણ ન થાય તો તેમાં કાંઈ નાની નો દોષ નથી. કઈ બીજું છે ચોખ્ખું ન સમજાયામાં કાંઈક નાની નો દોષ નથી. પ્રવચન અહીંયા પૂરું થાય છે.
જય વિદ્યાર્થી જય ધર્મ નો જય.